આજે નૂતન વર્ષની શરૂઆત વિક્રમ સંવત 2052 વર્ષ એની શરૂઆત થાય છે. આપણા માટે નવીન શરૂઆત તો ગુરુદેવશ્રીના આશીર્વાદથી રત્નત્રયની સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ ત્યારે જ ખરેખર છે. સવારના 9 સુપ્રભાત ઉગે છે, સાંજના તો ઢળી પડે. આ એક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપી સુપ્રભાત એવું છે કે જે એકવાર પ્રગટ થયું તે પ્રગટ થયું એ ક્યારે પણ અંધારામય થતું નથી. સાદી અનંતકાળ એ સિદ્ધ દશા સુધી આપણને લઈ જાય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે મિથ્યાત્વના અજ્ઞાનના અંધકારમાં આપણે પડ્યા હતા, ક્યાંય સાચો માર્ગ સૂઝતો નહોતો. ભક્તિમાં આવે છે ને, ક્યાં પૂછે કોને પતિક જ્યાં આંધળા સર્વ ભાષે. એવા કાળની અંદર ગગનથી ઓ કાન તું ઉતરે, એમાં આ ચૈતન્ય ગુરુદેવ રૂપી ચૈતન્ય સૂર્યનો પ્રકાશ થયો. અજ્ઞાન અંધકારમાં આપણે રખડતા હતા, સાચો માર્ગ દેખાતો નથી, સુખને માટે ટળવળતા હતા, એમાં ગુરુદેવ રૂપી સુપ્રભાત ઉગ્યો. ભરત ક્ષેત્રમાં અજવાળા કેરા એ ગુરુદેવશ્રીના પરમ પ્રતાપથી આપણને સાચું તત્વ શું છે, વસ્તુનું સ્વરૂપ શું છે, અર્થાત સુખનો માર્ગ શું છે તે આપણને જાણવા મળ્યો. એવા ઉપકારી ગુરુને એમના ઉપકારને અત્યારના યાદ કરીએ છીએ આપણે કે એમનો એવો ઉપકાર છે કે હમણાં જ આપણે ભક્તિમાં ગાયું કે તન મન ધન અર્પણ કરું તો એ પૂરું ન થાય એવો એમનો અનંત ઉપકાર છે. તો અત્યારે સુપ્રભાતના દિને એમના ઉપકારને યાદ કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે, પૂજ્ય ભગવતી માતા પાસે, જ્ઞાનીઓ પાસે જેમ કોઈ નવું વર્ષ હોય ત્યારે શું લોકો માગે? આશીર્વાદ માગે. બોણી, જેને ગુજરાતીમાં શું કે, બોણી આશીર્વાદ. એમ આપણે પણ જ્ઞાનીઓ પાસે આશીર્વાદની માગણી ભાવના ભાવીએ છીએ. તો ગુરુદેવશ્રી શેના આશીર્વાદ આપે, શું બોણી આપે છે એ આત્મધર્મમાં એક જૂનું છે, તેમાં સરસ વાક્ય લખ્યું છે ગુરુદેવશ્રીનું. નૂતન વર્ષના ગુરુ આશીર્વચન કે તું જ દેવાધિદેવ છો, આ ગુરુદેવશ્રીની આપણને આશીર્વાદ છે, બોણી છે કે તારે શું નક્કી કરવાનું છે કે હું દેવાધિદેવ છું, હું જ પરમાત્મા છું, હું જ સર્વજ્ઞ વિતરાગ સિદ્ધ પરમાત્મા છું. જિજ્ઞાસુને પહેલા એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું, આ પહેલી ભૂમિકામાં નિસંગપણે નિર્ણય થવો જોઈએ. જે કોઈ આત્માર્થી મુમુક્ષુ જીવ છે, આત્મ પ્રાપ્તિની જેને ઝંખના છે, એનો પહેલો પાયાનો નિર્ણય શું હોય છે કે મને ભવી હોઈશ અભવી, કેટલા ભવ હશે એવી જેને આશંકા શંકા હોય તેનું અહીંયા કામ નથી. મૂળ પાયામાં પહેલા જોરદાર વિશ્વાસ હોવો જોઈએ, જોરદાર નિસંગપણે શ્રદ્ધા થવી જોઈએ કે હું મોક્ષ પામવાને લાયક જ છું, હું ભવી જ છું, અલ્પ ભવે મોક્ષમાં જવાને લાયક છું. શંકાને સ્થાન ન હોય, એમાં એને શંકા ન હોય. અને મને કેટલા ભવ હશે, હું અભવી હોઈશ કે નહીં એવી જેને શંકા છે તેને ભવના નાશનો પુરુષાર્થ જ ન ઉપડી શકે. ભવની શંકા વાળાને ભવનો નાશ થવાનો નથી, અને ભવના અભાવનું જેને નિસંગ પણ અંદરમાં ભાસે છે તેનો ભવ નાશ થયા વિના રહેશે નહીં. શંકા નથી, હું અભવી હોઈશ કે શું હશે, કેટલા ભવ કરવા પડશે. જ્યાં આત્માને સાધવા નીકળ્યો છે, રણે ચેડો રજપૂત કોઈથી છુપો રહેતો હશે એ પાછો આવતો હશે, એમ અહીંયા અંતરની વીરતાનો, અંતરની સુરવીરતાનો માર્ગ છે કે હું આત્મ પ્રાપ્તિ કરીને જ જંપવાનો છું, એવું એને નિસંગપણું હોવું જોઈએ. મોળી પાતળી વાત આત્માને માટે ન કરવી. ગુજરાતી છે, મોળી પાતળી એટલે શું કે ઢીલી પોચી, ઢીલી પહોંચી કે હવે શું થાય, આપણે પમાય કે ન પમાય, આ તો પાંચમો આરો છે, આપણે તો કેવા છીએ, અજ્ઞાની પામર છીએ, આપણે શું પામી શકશું, મોળી પાતળી વાત જ હોતી નથી. ગુજરાતી માં કહે છે ને, રોતો આવે ને, જેને ખબર હોય રોતો આવતો એ સમજ પડી જાય કે કઈ અશુભ સમાચાર લઈને જ આવે છે. એમ અહીંયા મોળી પાતળી જે વાત કરે છે હું પામીશ કે નહીં, એનો અર્થ કે તને પામવાની ખરેખર લગની લાગી નથી. તને જો રુચિ લાગી હોય, અંતરમાં ચૈતન્ય પ્રાપ્તિનો જો રસ જાગ્રત થયો હોય, ઉત્સાહ જાગ્યો હોય, ઉલ્લાસ જાગ્યો હોય, ઉમંગ જાગ્યો હોય, એને આવી વાત હોતી નથી. બારમાં કહે છે ને, આઈ વિલ, હું મેળવીશ, વોટ આઈ વિશ આઈ વિલ ગેટ ઇટ, મને જે જોઈએ છે હું મેળવીને જંપીશ, એવી અંદરમાં ઉત્સાહ ધગસ હોવી જોઈએ. ભણવા બેસતા હશે, એન્જિનિયરિંગ કે મેડિકલ સાયન્સ, શું વિચારતા હશે, થશું કે નહીં થયું એમ વિચાર કરશું. કોમ્પિટિશનમાં ઉતરતા હોય છે, ગેમ્સની કોમ્પિટિશનમાં કેવી રીતે ઉતરતા હોય છે, એમ અહીંયા કહે છે કે મોળી પાતળી વાત આત્માને ન કરવી. આત્મા એવો પામર પાંગળો નથી કે એના માટે ન થઈ શકે. અરે જે એક સમયમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત વાળો આત્મા એમ કે મને સમ્યક દર્શન ન પામે, એ વાત તો એના માટે કલંક છે, લાંછન છે. અનંત ગુણોથી સમૃદ્ધ પોતે છે તે આત્માને તું જો. તે આત્માને જોયો નથી, આત્માની વાત સાંભળી નથી, એટલે તને આવા પ્રશ્નો ઉઠે છે, આવી શંકા થાય. એકાર આત્માનું સ્વરૂપ સત્પુરુષના સમાગમે એકવાર સાંભળતો ખરો, એને વિચારતો ખરો, તને જરૂર અંદરમાંથી વિશ્વાસ જાગશે કે હવે મને ભવ નથી. ભવનો અંત કરવાની અહીંયા ભણકારા વાયગા તો સમજવું સાચે માર્ગે છે. પૂજ્ય ગુરુદેવસિંહને પણ નાની વયથી કેવા ભણકારા હતા કે શિવ રમણી રમનાર તું તુંહી દેવનો. એમ હતું કે કોને ખબર, આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, વેપારી છીએ, કોને ખબર આપણું શું થશે. અંદરનો વિશ્વાસ, અંદરના ભણકાર, અંદરનો રણકાર ઘડો હોય છે, એમાં તડ પડી હોય તો શું કેવો અવાજ બોલે, બોધો. એમ અહીંયા જેને અવાજ રણકાર જ બોધો બોલે છે એ પામવાનો નથી. એક વાર તું તારા અનંત ગુણથી સમૃદ્ધ પોતે છે તેને જો. તું જ દેવાધિદેવ છો તેમ લેવું. હું આત્મા દેવાધિદેવ જેવા સર્વજ્ઞ પરમાત્મા સિદ્ધ પરમાત્મા છે તેવો જ હું છું અને એવો થઈશ. સ્વભાવે એવો છું અને પર્યાયમાં એવો થવાનો છું. આવા આપણને આશીર્વાદ બોણી પૂજ્ય ગુરુદેવસિંહે નવા વર્ષની આપી છે. આપણું હિત થાય, કલ્યાણ થાય એવી વાત આપણને આપી છે. તો આજના મંગલ પર્વે એક ઉપકારી ગુરુદેવસિંહ અને પૂજ્ય ભગવતી માતાના ચરણમાં વંદન કરીએ છીએ. અને આ નવા વર્ષની આપણે એવી શુભ શરૂઆત કરીએ કે ભૂતકાળ ગયો તે ગયો, અજ્ઞાન દશામાં જે ભૂલ કરી તે કરી, હવે મારે કંઈક નવીન શરૂઆત કરવી છે. અજ્ઞાનમાં અનંતકાળ ગયો, હવે મારે ફરીથી અનંતકાળ એ અજ્ઞાનમાં જવા દેવો નથી, એવી કંઈક શુભ શરૂઆત આ મંગલ વર્ષમાં મંગલ સુપ્રભાતે આપણે બધા કરીએ. આપણે ચાલતો વિષય છે છડાળા, તે લઈએ. આપણે સાતમી ગાથા એને લઈએ છીએ, 172 પાનું છે. થોડો ભાવાર્થની બધા કોઈ વાંચી લેવો, કારણ કે આપણે થોડીક પૂરી થઈ જાય એવી ભાવના છે. એટલે સાતમી ગાથા એની છે, 172 પાનું. મુનિઓ કેવી રીતે તપ કરે છે, એમને 10 ધર્મો હોય છે, વિહાર ને એમને કેવું હોય છે તેનું વર્ણન કરીને સ્વરૂપાચરણ ચારિત્ર એની વાત આમાં કર. સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કોની વાત છે, શુદ્ધોપયોગની. સ્વરૂપાચરણ ચારિત્ર ચોથે ગુણ સ્થાને જે હોય છે એની આ અત્યારના વાત નથી. અહીંયા જે મુનિને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે એ શુદ્ધોપયોગની મુનિરાજને છે એની વાત છે. નહીં તો ચોથે ગુણ સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર હોય છે, પણ એની અહીંયા વાત નથી. અહીંયા તો મુનિરાજ દશા પછી આગળ વધવાની વાત કરે છે. એની સાતમી ગાથા એનો હરિગીત. તપ તપે દ્વાદશ ધરે વ્રસ દશ રાત્ન ત્રય સેવે સદા મુનિ સાથમેવા एक विचर चाहे नहीं बाबा सुख कदा मिटे परखी प्रवत्ति सम तेनो अन्वयार्थ ते वितरागी मुनिराज हमेशा 12 प्रकार ना तप करे छे 6 प्रकार ना अभ्यंतर छे 6 प्रकार ना बहिरंग होय छे ए 12 प्रकार ना तप हमेशा मुनिराज करता होय छे प्रमाद नथी होतो उपवास करवो उणोदरी करवो विविक्त सहयासन काय क्लेश वगैरे होय छे स्वाध्याय आदि होय छे वैयाव्रत होय छे एवा तप करे छे प्रमाद मा जीवन गाता नथी छ अभ्यंतर ने छ बहिरंग एवा 12 प्रकार ना तप मुनिराज निरंतर करता होय ई 12 प्रकार ना तप नी व्याख्या आपणे आगळ आवी गई छे पछी साथे 10 प्रकार ना धर्म ने धारण करे छे 10 प्रकार ना धर्म क्या छे उत्तम क्षमा मार्दव आर्जव सत्य शौच संयम तप त्याग अकिंचन अने ब्रह्मचर्य जेनी आराधना मुनिराजो निरंतर करे छे अने ए 10 धर्म ने लक्ष्यमां लईने आपणे परिसरण पर्व उजवीए तो ए 10 धर्म आचार्य हो उपाध्याय हो के मुनिराज एमने निरंतर ए 10 प्रकारना नथी पण 10 प्रकारनुं एनुं कथन छे बाकी धर्म तो एक જ છે 10 પ્રકાર એનું આપણે વર્ણન કરે છે તો 10 પ્રકારના ધર્મને ધારણ કરે છે અને રત્નત્ર એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું હંમેશા સેવન કરે છે એમ નથી કે ક્યારે શુભ ભાવને સેવન કરે ને ક્યારેક આત્માને એમ નથી નિરંતર મોક્ષ માર્ગની સંવર નિજરાની પણતી રત્નત્રયની પણતી એમને હંમેશા ચાલુ હોય છે મુનિરાજ પાસે કઈ હોય કે નહીં નિર્ગ્રંથ છે કે સગ્રંથ છે મુનિરાજ તો પછી રત્નત્રય ક્યાંથી આવી ગયા એમની પાસે રત્ન ક્યાંથી આવ્યા એમની પાસે આ રત્નો ખરેખર લેવાના છે તો ઓલા લઈને આપણે શું કામ મૂકી દઈએ તિજોરીમાં અહીંયા કે છે આ ચૈતન્ય માંથી પ્રગટ થયેલા નિર્મળ સમ્યક દર્શનના ચારિત્રય ખરેખર રત્નત્રય છે એને મુનિરાજ હંમેશા સેવન કરતા હોય છે પછી વાત કરે છે મુનિઓના સંઘમાં અથવા એકલા વિચરે છે મુનિરાજ સંઘમાં પણ હોય અથવા તો એકલ વિહારી પણ હોય પોતાની શક્તિ અનુસાર પોતાને વિચાર હોય કે મારા પેણા મારાથી એકલા ટકી રહે તો પોતે એકલા પણ વિચરતા હોય છે અથવા તો મુનિરાજ સંઘમાં હોય તીર્થંકર જે હોય છે હંમેશા એકલા વિચરતા હોય એકલ વિહારી એને કહેવામાં આવતા હોય છે અને કોઈ પણ વખત સંસારના સુખોને ચાહતા નથી મોટા મોટા ચક્રવર્તીને ત્યાં આહાર લેવા જાય રાજાને ત્યાં આહાર લેવા જાય મુનિરાજ ધ્યાન કરતા હોય ત્યાં દેવોના વિમાન બધી એની સમૃદ્ધિ સહિત હોય અથવા મુનિરાજ સમોસણમાં જાય ત્યાં સૌધર્મ ઇન્દ્ર આદિ આવતા હોય એની વૃદ્ધિ જોઈને ક્યારેય એમને મન ન થતું કે આ મને પ્રાપ્ત થાવ સંસારના સુખોને ઈચ્છતા નથી ચક્રવર્તી જેવાના ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખા ભોગ કાગવીટ સમાનત હે સમ્યક દ્રષ્ટિ લોક ચક્રવર્તીની સંપદા દરેકને ખ્યાલ તો છે કેટલું હોય છે અને ઇન્દ્ર સરીખા ભોગ એને તો બાયનો વૈભવ કેટલો હોય છે એને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કેવા માને છે કાગડાની વિષ્ટા જેને શું ગુજરાતીમાં ચરક કહેવાય તમારે જે કહેતા હોય એની જેવું માને છે એને જરાય કિંમત નથી હોતી તો આ તો મુનિરાજ છે એ કોઈ બાહ્ય વૈભવને સંસારની અનુકૂળતાને સંસારની અનુકૂળતા જો જોતી હોત તેને છોડીને શું કામ મુનિ દશા લે જો સંસારના વૈભવની સુખની અભિલાષા હોય તો મુનિરાજ રાજા હોય મોટા રાજકુમાર હોય ચક્રવર્તી છોડીને સુકામ દીક્ષા લે એમને એ કોઈ સંસારના સુખ તો એમને દુઃખ સમાન લાગે છે કાળો નાગ હોય તેની પાસે જઈએ કે દુર્ભાગ્ય એમ આખા સંસારથી એમને દૂર ભાગી ગયા, ઉદાસીન થયા છે એવા મુનિરાજ સંસારના સુખોને ઈચ્છતા નથી. આ પ્રકારે સકલ સંયમ ચારિત્ર છે. આ પ્રકારે મુનિ દશાનું વર્ણન કરવામાં આવ્યું, જેમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત પ્રકારના ગુણ, એમ 28 ગુણનું વર્ણન કર્યું. 12 પ્રકારના તપ તપે છે, 10 પ્રકારના ધર્મો હોય છે. ક્યાંય પણ સંસારમાં સારું ખરાબે માનતા નથી, સમતા ભાવ હંમેશા હોય, એ રીતે મુનિરાજનું વર્ણન કર્યું. હવે સ્વરૂપાચરણ ચારિત્ર સાંભળો. જે સ્વરૂપાચરણ ચારિત્ર એટલે કે સ્વરૂપમાં રમણતા રૂપ ચારિત્ર પ્રગટ થતા પોતાના આત્માની જ્ઞાનાદિક સંપત્તિને પ્રગટ થાય છે. હવે મુનિરાજ શ્રેણી માંડે સુધોપયોગની અંતર દશા થાય છે એનું વર્ણન કરે છે, જેના ફળમાં એમને શું થાય છે, કેવળ જ્ઞાન. પહેલા કેવળ જ્ઞાન, પછી મોક્ષ. સૌથી પહેલા અજ્ઞાની શું પામે છે, સમ્યક દર્શન. સમ્યક દર્શન પછી મુનિદશા, મુનિદશા પછી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન પછી મોક્ષ. આપણા બધાનું સાધ્ય તો શું છે, મોક્ષ છે, પણ સૌથી પહેલું ઇમિડિયેટ ગોલ શું છે, સમ્યક દર્શન. અને સમ્યક દ્રષ્ટિ જ્ઞાની શેની ભાવના ભાવતા હોય છે, મુનિદશાની, મુનિપણાની ભાવના ભાવે છે. મુનિરાજ શેની ભાવના ભાવે છે, કે ક્યારે અમે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી. અને કેવળી પરમાત્મા શેની ભાવના ભાવે છે, એમને ભાવના છે જ નહીં, તો આયુષ પૂરું થતા હશે, પછી એમને ભાવના આગળ ન હોય. તો અહીંયા હવે મુનિ દશા પછી આગળ સ્વરૂપની સ્થિરતા, સુધોપયોગ કેમ થાય તેની વાત હવે આપણને કરે છે. જે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થતા પોતાના આત્માની જ્ઞાનાદિક સંપત્તિ, સંપત્તિ, સંપત્તિ એટલે શું, વેલ્થ, એસેટ, માલ મિલકત. કઈ છે આપણી, કેટલી છે માલ મિલકત, 12 માર નથી કે ભાઈ આ કેટલા આસામી કે ને, ગુજરાતી માં કે ને આ કેટલા આસામી છે. બહારની એને વૈભવ દેખાય છે, સંપત્તિ દેખાય છે. અહીંયા કહે છે કે તારી તો જ્ઞાનાદિક નિધિ છે, વેલ્થ છે, તારી એસેટ છે, એ પ્રગટ થાય છે. તથા પર વસ્તુઓ તરફથી બધા પ્રકારની પ્રવૃત્તિ મટી જાય છે. અંતર ચૈતન્ય સ્વરૂપની જે નિધિ પ્રગટ થાય છે, હવે પર તરફનું લક્ષ બધું છૂટી જાય છે. એનું કારણ જે સ્વરૂપાચરણ ચારિત્ર સુધોપયોગ દશા, તેની વાત હવે આપણને આગળ કરશે. તેની આગલી ગાથા 8મી છે, 176 પાનો. સ્વરૂપ આચરણ ચારિત્ર એટલે સુધોપયોગનું વર્ણન. વચ્ચેનો ભાવાર્થ છે, કોઈ વાંચી જવું, દરેકને કઈ ખ્યાલ ન હોય તો કોઈ પૂછી શકે છે. એની મુનિ દશામાં હજારો વાર છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય છે. છઠ્ઠે ગુણસ્થાન આવે વિકલ્પ પૂટે છે, સાતમે ગુણસ્થાને નિર્વિકલ દશા હોય. એ સાતમા ગુણસ્થાનના બે ભેદ પડે છે, સાતિશય ગુણસ્થાન અને સ્વસ્થાન. સાતમા ગુણસ્થાનમાં સ્વસ્થાન હોય છે, તેમાંથી પાછા છઠ્ઠે આવે છે. પણ પુરુષાર્થની વૃદ્ધિ થતા સાતિશય, અપ્રમત સંયત એવું સાતમું ગુણસ્થાન કહેવામાં આવે છે, તો ત્યાં પછી શ્રેણીની શરૂઆત થાય છે, તૈયારી થાય છે. ત્યારે એ સુધોપયોગ સ્વરૂપાચરણ ચારિત્ર કેવું હોય છે તેની વાત આપણને હવે 8મા ગુણસ્થાનમાં, 8મી ગાથામાં કરે છે. તેનું હરિગીત.
જીન પરમ પેની સુબોધિ છે, અંતર ભેદિયા નિજ માહી નિજ કે હે તો નિજ ક આપ કો આપે ગયો ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન જ્ઞેય મંજાર કચ્છ.
ચિત્રમાં દેખાડ્યું છે આત્મા છે ને બાર શરીર દેખાડ્યું છે, અને વચ્ચે શું દેખાડી છે, છીણી દેખાડી છે. જેમ છીણી જેમ કાપે છે, લોઢાને કાપે છે, એમ અંદરમાં ભેદનાન તો થયું હતું, હવે આ તો સુદોપયોગ રૂપની જે પ્રજ્ઞા છીણી ચોથે ગુણ સ્થાને શ્રદ્ધા રૂપની હતી, હવે તો ઉગ્રતા દેખાડે, ચારિત્રની રૂપી સુદોપયોગ રૂપની જે છે એમાં શું થાય છે કે આત્મા જ્ઞાન છે, આ જગત જ્ઞેય છે, રાગાદિ જ્ઞેય છે એવો ભેદ પણ જ્યાં હોતો નથી. જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ધ્યાતા ધ્યાન ધ્યેય, કે ગુણ કે ગુણીનો ભેદ પણ રહેતો નથી. હું આત્મા ધ્યાન કરનારો અને મારું ચૈતન્ય ત્રિકાળી એકરૂપ સ્વરૂપ તે મારું ધ્યેય છે અને હું આખો આત્મા તે ધ્યાતા છે એવો ભેદ પણ જ્યાં રહેતો નથી. આ ધ્યાનની પર્યાય સુદોપયોગ, હું ધ્યાતા પુરુષ અને આ મારું ધ્યેય, એવો જો ભેદ રહે છે તો તેને આ સુદોપયોગ પ્રગટ થશે. આવી દશા કે છે તેનું વર્ણન કરે છે. જે વિતરાગી મુનિરાજ, ક્યાંથી વાત ચાલે છે? પહેલેથી વિતરાગી મુનિરાજ કહેતા હોય, મુનિરાજ વિતરાગી હોય. મુનિરાજ શરીર વાળા નથી ને રાગ વાળા પણ નથી, 28 મૂળ ગુણ વાળા મુનિરાજ નથી. મુનિરાજ તો અંદરમાં ત્રણ કસાયના અભાવ પૂર્વકની જે વિતરાગતા પ્રગટી છે તે સાચું મુનિરાજનું લક્ષણ છે, ચિહ્ન છે. તો જે વિતરાગી મુનિરાજ અત્યંત તીક્ષ્ણ સમ્યક જ્ઞાન અર્થાત ભેદજ્ઞાન રૂપી છીણી નાખીને અંતરંગમાં ભેદ કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને, કારણ કે જુદું પાડતા જ એ અંદરમાં ઠરી શકે છે. જ્યાં સુધી રાગાદી પરદ્રવ્યનું લક્ષ હશે ત્યાંથી ઉપયોગ હઠીને સ્વરૂપ તરફ આવી શકશે, નહીં તો અત્યંત તીક્ષ્ણ. જુદા પાડવા માટે શું જોઈએ? કાપવા માટે ચાકુ હોય કેવું જોવે? સાત જોવે ને, જેમ ગુજરાતીમાં કે ને, બુઠ્ઠું હોય, ધાર વગરનું હોય તો ન કપાય, પણ તીક્ષ્ણ ધારદાર હોય તો કેવું છે? એક ગામમાં બે ફાળિયા કરી નાખે છે. એમ અંદરમાં ઉપયોગની તીક્ષ્ણતા અને ઉપયોગમાં સૂક્ષ્મતા, ઉપયોગમાં સૂક્ષ્મતા હશે તો રાગ ને આત્માની ભિન્નતા દેખાશે અને તીક્ષ્ણતા હશે તો નાખવાથી બે જુદા પડી જાય. હવે જેમ હોય ને સોય નીડલ, ઈ જેમ આપણને દેખાતી ન હોય તેમાંથી દોરો ક્યાંથી પરોવી શકશે? એનું તો નાનું હોય ને હોલ, ઈ જો દેખાતું ન હોય તો દોરો કેમ પરોવે? તો એના માટે શું કરવું પડે? સૂક્ષ્મ નજર કરવી પડે. અને ઈ સોય જો ધારદાર હોય તો સીવવાનું કામ કરે છે. એમ આત્માને રાગ થી જુદો પાડવા માટે શું જોશે? સૂક્ષ્મ જ્ઞાન. રાગને આત્માની જુદાઈ જાણી શકે એટલી જ્ઞાનમાં સૂક્ષ્મતા હોય અને જ્ઞાનની એટલી તીક્ષ્ણતા, તીક્ષ્ણતામાં પુરુષાર્થ દેખાડે છે કે એવી જ્ઞાનમાં પુરુષાર્થ હોવો જોઈએ. પૂજ્ય બેનસીના વચનામૃતમાં આ શબ્દો ઘણી વાર આવે, સૂક્ષ્મ ને તીક્ષ્ણ. જેમ અબરખના પડ જુદા પાડવા હોય તો કેવું જોઈએ? કેટલી સૂક્ષ્મ જ્ઞાનને ધીરજતા જોવે. એમ અહીંયા રાગને આત્માને જુદા પાડવા માટે સૂક્ષ્મ અને તીક્ષ્ણ જ્યાં જ્ઞાન કરે છે એને અહીંયા ભેદ જ્ઞાન રૂપી છીણી નાખીને અંતરંગમાં ભેદ કરીને આત્માના વાસ્તવિક સાચા યથાર્થ સ્વરૂપને વર્ણ રસ ગંધ તથા સ્પર્શ રૂપી દ્રવ્ય કર્મથી અને રાગ દ્વેષાદી ભાવ કર્મથી ભિન્ન કરીને આ ભેદજ્ઞાન કર્યું. શ્રદ્ધા અપેક્ષાએ તો ભેદજ્ઞાન હતું જ, હવે ચારિત્ર અપેક્ષાએ પણ સ્પર્શ રજ ગંધ વર્ણથી હું જુદો છું, આઠ કર્મથી જુદો છું અને રાગાદી ભાવ કર્મથી પણ જુદો છું. નો કર્મથી જુદો છું, શરીર મન વાણી એ બધું નો કર્મમાં જાય, આઠ કર્મો છે એ દ્રવ્ય કર્મમાં જાય અને રાગ દ્વેષ મોતે ભાવ, એ ત્રણેયથી પોતાના આત્માને ભિન્ન કરીને જુદો કરીને પોતાના આત્મામાં પોતા માટે આત્મા વડે આત્માને ક્યાં ક્યાં કારક લીધા? પોતાના આત્મામાં, આત્મામાં એટલે અધિકરણ, આત્મામાં અધિકરણ, પોતા માટે સંપ્રદાન, આત્મા વડે કરણ સાધન અને આત્માને કર્મકારક, આત્માને સ્વયં પોતાથી ગ્રહણ કરે છે, પોતાથી જ આત્મા પોતે કરતા થઈને ગ્રહણ કરે છે, પોતાના આત્મામાં પોતાના આત્માના જ આધારે, એના આધાર બીજે ક્યાંય નથી. મને આત્મા પ્રાપ્ત કરવા માટે કોણ છે? આત્મા પોતે સ્વયં આધાર છે. ભલે એકાદ કારક અપવાદન કી નથી, પણ સાથે બધા સમજી લેવા, આત્મામાં આત્માથી આત્મામાંથી એ અપાદાન, આત્મામાં એ આધાર, આત્મામાંથી તે અપાદાન. કોના માટે આવું કરે છે મુનિરાજ? પોતાના માટે, પોતાના સુખને માટે. એ પોતાનું સંપ્રદાન છે. કોનું સાધન ક્યાં છે? બધું આત્મામાં જ છે, બહાર ક્યાંય નથી. આત્માની બહાર શું છે? આત્માનું બધું આત્મામાં છે, અને આત્માથી બહાર છે. આત્માને કોઈ દી કામમાં આવવાનું, પોતાનું પૂરેપૂરું પોતામાં છે, અને જે કોઈ બહાર છે એ આત્માનું કાંઈ છે જ નહીં. તું તારાથી પૂર્ણ ભરેલો છે. તો આત્મા વડે આત્માને પાછો કેવો છે? સ્વયં પોતાથી પોતે કરતા થઈને, પોતાને તો ગ્રહે છે એ કર્મ, પણ સ્વયં પોતાથી પોતે કરતા થઈને ગ્રહણ કરે છે, પ્રાપ્ત કરે છે, અનુભવે છે, જાણે છે. અને ત્યારે આવી જ્યાં સુદોપયોગ દશા થાય છે, હું જ કરતા છું, હું જ કર્મ, હું જ સાધન સંપ્રદાન અપાદાનને અધિકરણ છું, એવા છે છ કારક મારામાં છે એમ અભેદપણે જ્યાં આત્માને ગ્રહણ કરે છે, છ કારકના ભેદ પણ આવા સુદોપયોગ વખતે હોતા. આ તો સમજાવવા માટે કે છે કે આત્મા વડે આત્મામાં આત્માને માટે, બાકી એવા છ કારકના ભેદ પણ સુદોપયોગ વખતે હોતા નથી. તો અભેદપણે જ્યાં આત્માને ગ્રહણ કરે ત્યારે શું થાય છે? ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાનનો વિષય, અને જ્ઞાનમાં એટલે કે આત્મામાં જરા પણ ભેદ રહેતો નથી. એ અનુભવની દશા કેવી હશે? કે હું આત્મા ગુણી એટલે અનંત ગુણમય દ્રવ્ય છું, અને જ્ઞાન દર્શન ચારિત્ર એ મારા ગુણ છે, એવો ભેદ એવો વિકલ્પ પણ અનુભવના કાળે સુધોપયોગના કાળે હોતો ક્યાં સુધી પહોંચવું છે? કે હું આત્મા છું ને જ્ઞાન મારો ગુણ છે એવો ભેદ હશે ત્યાં સુધી શ્રેણી માંડી શકશે નહીં. અહીંયા સુધી પહોંચવું છે ને હજી અટકે છે શેમાં? કે પરદ્રવ્યથી મને સુખ થશે, પરદ્રવ્યનો હું કરતા છું, એને માટે તો હજી ઘણું દૂર છે. એટલા માટે તો સમયસારની સાતમી ગાથામાં કીધું ને, ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ. આત્મામાં ચારિત્ર દર્શન જ્ઞાન ગુણ છે કે નહીં? ગુણ છે કે નહીં? મારો તો પ્રશ્ન છે, આત્મામાં ગુણ છે કે નહીં? નથી તો શું છે? આત્મા ખાલી છે, ગુણ વગરનો છે. કે દ્રવ્યને જોતા ગુણ ભેદ દેખાતા નથી, દ્રવ્યમાં તો દ્રવ્ય પણું દેખાય છે. જો જ્ઞાન દર્શન ચારિત્ર જો દેખાતો હોય, તમે શું જોવો છો? ગુણને જોવો છો, દ્રવ્યને નથી જોતા. આત્મ દ્રવ્યને જોતા શું દેખાય? દ્રવ્ય પણ દેખાય કે ગુણ પણ દેખાય? દ્રવ્યને જોતા દ્રવ્ય પણ દેખાય. ત્યાં જ્ઞાન નથી દેખાતું, પણ જ્ઞાનમય આત્મા દેખાય. દર્શન નથી દેખાતું, દર્શનમય આત્મા દેખાય. ગુણો છે એમ નથી દેખાતા, બધું આત્મા આત્મા દ્રવ્ય દ્રવ્ય પણે દેખાય છે. તો એનું નામ આ સુધોપયોગની દશા, કે જ્યાં ગુણ ગુણીનો પણ ભેદ નથી. જ્ઞેય અને જ્ઞાન, આ જ્ઞાનનો વિષય મારો આત્મા ત્રિકાળી દ્રવ્ય છે, અને આ જ્ઞાનની પણતી છે. હું મારા જ્ઞાનમાં જ્ઞેય આત્માને લઉં છું એવો ભેદ પણ ત્યારે હોતો નથી. આવી દશા આવ્યા વગર શ્રેણી માંડી ન શકે, અને શ્રેણી માંડા વગર કેવળ જ્ઞાન થવાનું નથી. તાકાત પહેલેથી, અનાદિ પહેલેથી એટલે ક્યારથી? અનાદિથી. એટલે પહેલો શબ્દ નહીં વાપરો હંમેશા. આ સામાન્ય, ભલે આ એક સામાન્ય અજાણતા ખ્યાલ આવે છે, આપણે બોલીએ શું અનાદિ છે, અને પાછું બોલીએ શું પહેલું. અનાદિમાં પહેલું ન આવે, અને અનંતમાં છેલ્લું ન આવે. આ ખાસ ધ્યાન રાખવું, ભલે આપણો ભાવમાં ન હોય ખોટું, એક જરા શબ્દનો વધારે. હા, આત્મામાં પહેલેથી એટલે અનાદિથી તાકાત તો છે. આત્મા પોતાની અનંત સામર્થ્ય શક્તિથી ભરેલો છે. પણ શક્તિ છે એનો ભોગવટો હોય કે વ્યક્તિનો ભોગવટો હોય, પ્રગટતાનો ભોગવટો હોય, સામર્થ્યનો ભોગવટો ન હોય. ફરીથી જે વેદન માં આપણે શું જોઈએ છે, સુખનો ભોગવટો જોઈએ કે સુખની શક્તિથી આપણને સંતોષ છે? કુવામાં પાણી છે એટલાથી સંતોષ છે કે બહાર કાઢીને પીવું છે? ના ભાઈ, આ મારા કુવામાં તો બહુ પાણી ભર્યું છે, એટલું સુંદર મીઠું પાણી છે, પણ હું તો તરસો ઉભો છું. પાણી જો નહીં હોય તો પણ તરસો રહેવાનો, અને પાણી હશે અને જો કાઢશે નહીં તો પણ તરસ્યો રહેવાનો છે. એમ શક્તિ સામર્થ્ય અનાદિકાળથી છે જ, પણ હવે એને પ્રગટ કેમ કરી, જેને શું કે એક્સપ્લોર કરવાની કેમ. ઓલું અહીંયા તો ઓઇલ તો છે, તમારા સીમા ઓઇલ તો છે, પણ એક્સપ્લોર કરીને બહાર ન કાઢો તો ત્યાં સુધી શું ફાયદો છે? ખાણમાં સોનું તો ભર્યું છે, પણ ખોદીને બહાર ન કાઢો તો એની કોઈ કામનું નથી. એમ એ શક્તિ છે એને પ્રગટ કેમ કરવી, એનો ભોગવટો કેમ થાય, તેની આમાં વિધિ દેખાડવામાં આવે છે. એ જ આશ્ચર્ય તો આપણને નહીં, આચાર્ય દેવને ક્યારનું છે કે આવો તું ભગવાન આત્મા થઈને પર્યાયમાં અશુદ્ધ કેમ થયો, એ અમને આશ્ચર્ય ને ખેદ થાય છે. એ દુઃખ છે કે જેને સ્વભાવ ન હોય, ગરીબ હોય એ તો ભીખ માગે, પણ તું આવો પૈસાદાર થઈને ભીખ માંગવા માંડો. એ જ આશ્ચર્ય છે કે આટલો મોટો ચૈતન્ય સામર્થ્ય તું અનાદિનો ભરેલો આત્મા હોવા છતાં તને તારી ન ખબર પડી, એ જ આશ્ચર્ય ને દુઃખ છે. તો એના માટે હવે એ સ્વભાવ સામર્થ્ય કેમ ખ્યાલ આવે એની વાત અહીંયા આપણને કરે છે. ખરેખર તો એવું જ હોય છે, ભૂલ હંમેશા ઘણી વાર કેવી હોય છે, નાની હોય પણ ગોઈતા કરે. ગુજરાતીમાં તો એના માટે ઘણી કહેવતો છે, છોકરું હોય કાંખમાં અને ગોતે ગામમાં. અને એના માટે સમયસારમાં સરસ બધું, સમયસારમાં બધા જવાબ આપ્યા છે. 38 ગાથામાં લખ્યું છે, મુઠ્ઠીમાં રાખેલું સોનું જેમ ભૂલી ગયો, હાથમાં દાંતણ કે ગમે કામ કરતો. ગુરુદેશી દ્રષ્ટાંત આપે, વીટી કઈક નડતી હતી તો હાથમાં મુઠ્ઠીમાં લીધું અને દાંતણ કરવા બેસી ગયો. વિચારે બીજે ચડી ગયો, પછી યાદ આવ્યું આંગળી અડવી દેખાણી, વીટી ક્યાં છે. બધે ગોતા ગોતી કરે છે, કાંઈક રૂમાલમાં ખીચા મૂક્યો, છે તો પોતાની જ પાસે અને ગોતે છે. આવું ભૂલ કરે છે એવું બહારમાં કદાચ કોક હશે, પણ આ અજ્ઞાન દશા તો બધા જીવો કરે છે કે હું પરમેશ્વર પોતે હોવા છતાં. એટલે તો ગુરુદેવ વારંવાર યાદ કરાવે છે ને કે હું દેવાદિદેવ પરમાત્મા છું, યાદ કર. બીજી વાત, હવે તું ભૂલીને તારા સ્વભાવને તું યાદ કર. તો અહીંયા આપણને એ સુધોપયોગનું આપણને વર્ણન કર્યું, સ્વરૂપ દેખાડ્યું કે એ જ્યાં શ્રેણી માંડવાની તૈયારી થાય છે, સુધોપયોગ સ્વરૂપ આચરણ ચારિત્ર થાય છે, ત્યારે શું છે, હું જ્ઞાન અને આ ત્રિકાળી આત્મા મારું જ્ઞેય, હું અનંત ગુણનો પિંડ એવું દ્રવ્ય અને મારા જ્ઞાન દર્શન ચારિત્ર એ ગુણ, એવો પણ ભેદ ત્યાં હોતો નથી. ભેદ હોય તો અભેદ આત્મા નહીં આવે, અને અભેદ આત્મા આવતા ભેદ રહેતો નથી. આવી દશા ત્યાં હોય છે તેનું વર્ણન કર્યું. હવે નવમી ગાથા, પરમ પ્રાણામિક ભાવ કહો, ત્રિકાળી દ્રવ્ય કહો, કારણ જીવ કહો, કારણ સમયસાર કહો, બધું એક જ છે. અનુભવ તો ચોથે થઈ ગયો છે, આ તો એની ઉગ્રતા. હવે શ્રેણી માંડવાની સુધો ઉપયોગની વાત છે, એનો અનુભવ તો ચોથે ગુણસ્થાને જ હોય છે. શ્રેણી એટલે જે સાતમે ગુણસ્થાને હોય છે, ત્યાંથી આઠમું નવમું દસમું જે ગુણસ્થાન આગળ જવાનું હોય છે એનું નામ શ્રેણી કહેવાય છે. આગળ આપણે કદાચ આવશે એટલે આપણે લેશું, બાકી સાતમે ગુણસ્થાને જેમ આપણે વાત કરી, સ્વસ્થાન અને સાતિશય એવા બે ભેદ પડે છે. ત્યાં બે પ્રકારની શ્રેણી, શ્રેણી એટલે એકદમ ચડવાનું થાય છે, પગથિયા 8, 9, 10, ક્ષપક શ્રેણી હોય છે અને ઉપસમ શ્રેણી, એવી બે પ્રકારની શ્રેણી હોય છે. જે ક્ષપક શ્રેણી માંડે છે તે 8માં 9માં 10માં ગુણસ્થાનથી સીધા 12માં જાય છે, અને જે ઉપસમ શ્રેણી માંડે છે એ 8માં 9માં 10માંથી અગિયારમે ગુણ સ્થાને જાય છે અને ત્યાંથી પાછા નીચે પડે છે, એવી બે શ્રેણી હોય છે. ગુણસ્થાનો આ ચાલ ઉપર ચડવાની આ એક પદ્ધતિ હોય છે. હવે નવમું આપણે હરિગીત લઈએ છીએ. સ્વરૂપ આચરણ ચારિત્ર એટલે કે સુધોપયોગનું વર્ણન, એની વાત આગળ હવે લે છે. સ્વરૂપની એકાગ્રતાનું વર્ણન આગળ લે છે. એનું હરિગીત,
જહ ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદન જહ ચિદ પાઉ
ચાર પ્રકારના ધ્યાન હોય છે, આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. એ ધર્મ ધ્યાન શરૂઆત થતા સમ્યક દર્શન થાય છે અને આ શ્રેણી માંડતા પહેલા શુક્લ ધ્યાન દ્વારા શ્રેણી માંડે છે. તો એ શ્રેણી માંડવા પહેલવાની પૂર્વ ભૂમિકાઓ એની અહીંયા વર્ણન ચાલે છે. પાછળ દ્રષ્ટાંત આપ્યું છે કે ધ્યાન ધ્યાતા ધ્યેય એવા વિકલ્પ પણ છૂટીને જ્યાં અભેદપણે અંદરમાં થાય છે તેનું ફળ શું થાય છે, સિદ્ધ દશા મોક્ષ. પહેલા કેવળ જ્ઞાન પામે છે અને પછી સિદ્ધ દશા એનું ફળ છે. કોઈ પણ વિકલ્પ ભેદ રહેતા નથી. ન્યા કેવા થઈ જતા, શૂન્ય થઈ જતા હશે. નિરિકલ દશામાં કેવા થઈ જાય, ઝીરો, શૂન્ય થઈ જાય ને. કેમ, શું છે, કાંઈ વિકલ્પ તો હોય ને, ભેદ તો હોય ને. વિકલ્પ રહિત શૂન્ય છે, બાકી ત્યાં અનંત ગુણોની નિર્મળપણથી ઉછળી રહી છે. શૂન્યતા નથી, વિકલ્પથી રહિત શૂન્યતા છે, પણ આનંદની તો ત્યાં ભરતી આવે છે. આનંદ તો ત્યાં ઝરે છે, આનંદનો એવો ભોગટો થાય છે કે ત્યાં વિકલ્પને કોઈ સ્થાન રહેતું નથી. ખાવા પીવામાં કેવા એકાકાર થઈ જાય, શું યાદ આવતું હોય છે ખરેખર વિચાર કરીએ. જેને જે વિષયો, ટીવી જોવામાં કેવા એકાકાર થઈ જાય છે, અને જો વચ્ચે વિકલ્પ આવે તેનું એકાકાર પણ છૂટી જાય છે. વચ્ચે ખાતા ખાતા ક્યાંક બીજો વિકલ્પ આવ્યો તો જે ટેસ્ટની મજા છે છૂટી જાય છે. તે તો બહારનો ચાતો, અંતર આત્માના શુદ્ધોપયોગની અંતરની દશા એનું અહીંયા વર્ણન કરે છે. આવી દશા વગર, ભલે માનીએ કે અમારે મોક્ષ જોઈએ છે અને કેવળ જ્ઞાન કરવું છે, પણ આવી દશા પ્રગટ કરવી પડશે. અને આવી દશાનું વર્ણન વિતરાગ જૈનના માર્ગ સિવાય ક્યાંય છે નહીં. લોકો માને કે બીજામાં પણ થઈ શકે કે ન થઈ શકે, આવી દશા હોય તો થઈ શકે ટૂંકાણમાં. પછી વિચાર કરી લેવો ક્યાં આવું વર્ણન, આવી દશા ક્યાં હોય છે તેનો અન્વયાર્થ. જે સ્વરૂપાચરણ ચારિત્રમાં ધ્યાન ધ્યાતા અને ધ્યેય એ ત્રણના ભેદ હોતા નથી. હું ધ્યાન કરનાર આત્મા ધ્યાતા છું, પર્યાય તે ધ્યાન છે, અને મારો ત્રિકાળી અનંત ગુણથી અભેદ એકરૂપ આત્મા તે મારું ધ્યેય છે. એવા ત્રણના ભેદ પણ ત્યાં હોતા નથી. તો ગમે એ ધ્યેય હોય ને, કઈ ભેદ તો હોય ને, ગમે એ ધ્યેય હોય શકે. ધ્યેય તો ત્રિકાળી જ હશે, પણ આ ત્રિકાળી છે એવો ભેદ નથી. તે વખતે અનુભવનો વિષય તો કોણ બને છે, ત્રિકાળી આત્મા જ. પણ આ ત્રિકાળી આત્મા છે ના અનુભવ છે એવો ભેદ નથી. બાકી ત્રિકાળીના અવલંબે જ ઉગ્ર આશે જ આવી દશા પ્રગટ થાય છે. કે તે સ્વરૂપ આચરણ ચારિત્રમાં શુદ્ધોપયોગમાં ધ્યાન ધ્યાતા અને ધ્યેય એ ત્રણના ભેદ હોતા નથી, અને જ્યાં વચનનો વિકલ્પ હોતો નથી. હવે આવા ગુણગુણીના વિકલ્પ ન હોય ત્યાં વચનનો વ્યાપાર તો હોતો જ નથી. વચન બોલવા શું કરવું, એ વાણી છૂટી જાય છે. વચનનો વિકલ્પ હોતો નથી ત્યાં તો આત્માનો સ્વભાવ જ કર્મ, આત્મા જ કરતા અને ચૈતન્ય સ્વરૂપ આત્મા જ ક્રિયા, ત્રણેય અભેદ હોય છે. કર્તા, કર્મ અને ક્રિયા ત્રણેય કેવા હોય છે, અર્થાત કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણેય ભેદ રહિત એક અખંડ બાધા રહિત થઈ જાય છે. આ અનુભવની દશા છે. હું આત્મા કરતા છું, આ મારી અનુભવની પણતી થઈ, એ મારું કર્મ છે, અને પણતી બદલીને થઈ માટેનું નામ ક્રિયા છે. એવો કરતા કર્મ ને ક્રિયા એવા ભેદ પણ હોતા નથી. ભેદ છે તો વિકલ્પ છે, અભેદ છે તો વિકલ્પ છૂટી જાય છે. તો આ વિકલ્પ રહિત નિર્વિકલ્પ દશા કેવી હોય છે તેનું આ શબ્દથી વર્ણન કરવામાં એક સમજાવવામાં, બાકી અનુભવની દશાનું વર્ણન તો જે અનુભવ કરે તેને ખબર પડે. વચનથી તો સ્થૂળપણે સમજાવવામાં કહેવામાં આવે છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું નાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન એવું ત્રિકાળી સ્વરૂપ પણ એવું છે. અને અનુભવની દશાનું વર્ણન એ તો શું છે, ઈશારા આવ્યા છે, ખાલી ઈશારા ખબર પડે. બાકી એનું મૂળ સ્વરૂપ તો જે અનુભવ કરે તેને જ ખબર પડે છે. અનુભવના કાળે હું અનુભવ કરું છું એવો પણ ભેદ હોતો નથી. તો એ ત્યારે આત્માનો સ્વભાવ પોતે જ કર્મ બને છે, આત્મા પોતે જ કર્તા બને છે, અને ચૈતન્ય સ્વરૂપ આત્મા જ ક્રિયા છે. આત્મા કરતા ને પણતી એનું કર્મ એવો ભેદ પણ નથી. આત્મા કરતા ને આત્મા ક્રિયા એવો પણ ભેદ ત્યાં છૂટી જતા અનુભવ થાય છે. કર્મ ને ક્રિયામાં શું ફરક? કર્મ એ વર્તમાન ઉત્પાદ ને દેખાડે છે, અને ક્રિયા કોને દેખાડે છે? ઉત્પાદ વય બે ને દેખાડે. ક્રિયા શું દેખાડે છે? પર્યાય પલટીને થઈ. તો પર્યાય કેવી પલટીને થઈ? કે વ્યય થઈ, પૂર્વ પર્યાય નો વ્યય થઈને નવી પર્યાય ઉત્પાદ થઈ, તો તેનું નામ ક્રિયા કહેવાય. ક્રિયા પર્યાય કી ફેરની. ક્રિયા શબ્દ શું દેખાડે? જૂની પર્યાય નો નાશ, નવી પર્યાય નો ઉત્પાદ. અને કર્મમાં વર્તમાન ઉત્પાદ રૂપ દેખાડે છે. તો એ ત્રણેય ભેદ રહિત એક અખંડ, હવે એમાં ખંડ ખંડ દેખાતો નથી. આ દ્રવ્ય છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ ઉત્પાદ વય ધ્રુવ છે, આ કર્તા કર્મ ક્રિયા છે, એવા ભેદ એમાં એવા ખંડ હોતા નથી. એમ અમે લખ્યું છે ને, અમે એની બદલે એમ જોઈએ, દરેકમાં સુધારી લેવું. એમ શુદ્ધ ઉપયોગનો નિશ્ચળ પર્યાય પ્રગટ થાય છે એવી રીતે. એમ એટલે એવી રીતે, અમે નહીં પણ એમ. એમ શુદ્ધ ઉપયોગનો નિશ્ચળ પર્યાય પ્રગટ થાય છે. હવે ચંચળતા નથી, વિકલ્પતા ત્યાં સુધી ચંચળતા હતી, હવે શુદ્ધોપયોગની ચારિત્રની નિર્મળ દશા પ્રગટ થાય છે, જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય એકરૂપથી અભેદરૂપથી શોભાયમાન થાય. એ આત્મા હવે દીપી ઉઠે છે. વિકલ્પ હતો ત્યાં સુધી રાગ આકુતા હતી, દુઃખ હતું. હવે આત્મા અભેદરૂપે શોભાયમાન થાય છે. દર્શનના ચારિત્ર ત્રણેયની એકતા થતા એ શોભાયમાન થાય છે. હવે દસમું હરિગત લઈએ છે, તેમાં સ્વરૂપ આચરણ ચારિત્રનું લક્ષણ. સ્વરૂપ આચરણ ચારિત્રની દશાનું વર્ણન કરી હવે એનું લક્ષણ કહે છે, અને તે વખતે નિર્વિકલ્પ ધ્યાન કેવું છે તેનું વર્ણન હવે દસમી ગાથામાં આપણને કહે છે. એનું હરિગીત. પરમાણનય નિક્ષેપકો નવોદ્યોતયાનુભવ મે દીખે, એનો દેખાડ્યો છે ચિત્રમાં. આત્મા કેવો છે? સેવો છે આત્મા. શું દેખાડ્યું છે? રત્નોનો કરણ છે. આવી તો બીજી શું ઉપમા આપી. બાકી આત્માના ગુણોને રત્નો કેવા, પણ એ કોની વેલ્યુ કરવા બરાબર છે? ઉલટાની રત્નની વધારે કિંમત કરી. જ્ઞાનીના વચનોને અમૃત કેવું, એમાં કોની વેલ્યુ વધારી? અમૃતની. જ્ઞાનીના વચનની તો કિંમત થઈ શકે એમ નથી. બહારનું અમૃત તો એક મરણ મટાડે છે, અને જ્ઞાનીનું વચન તો અનંત જન્મ મરણને મટાડે છે. વચનામૃત કહેતા વચનની કિંમત થતી નથી, અમૃતની વધારે કિંમત થાય. એમ આત્માના એક એક ગુણને રત્ન કહેવા, એમાં કોની કિંમત વધે છે? બાકી આત્માના ગુણોની કિંમત કહી શકાય એવી નથી. જ્યાં એક સમ્યક દર્શન જ્ઞાનની પર્યાયને રત્ન કહીએ, તેના ફળમાં શું મળે છે આપણને? મોક્ષ. કેવળ જ્ઞાન મોક્ષ મળે તેને શું કહેવું જોઈએ? મહારત્ન કહેવું. કારણ કે આ રત્ન છે તો એને શું કહેવાય? મહારત્ન. એવી કેવળ જ્ઞાનની અનંતી પર્યાય જેમાં પડી છે એવા ગુણને શું કહેવાય? ઓલું કેવળ જ્ઞાન મહારત્ન છે, તો જેવી અનંતી પર્યાય જેમાં પડી છે ગુણને શું કહેવાય? મહામહારત્ન. અને એવા અનંત ગુણ જેમાં પડ્યા છે, કોનામાં પડ્યા છે? આત્મામાં પડ્યા છે, દ્રવ્યમાં પડ્યા છે, શેમાં પડ્યા છે? ક્યારે પડ્યા છે? તો શું કહેવાય? ક્યુબ આવે ને, માનો ક્યુબ તો આવશે ને, છતાં એને કિંમત નથી. પૂછે તમે કોણ છો? ખબર નથી, હું તો મનુષ્ય છું. ક્યાં નજર પહોંચે? અરે ભાઈ, તારી કિંમત કેવી છે અને તારી નજર ક્યાં છે? આવા મહા મહા મહારત્નો, ચૈતન્ય રત્નોથી ભરેલો તું આત્મા આ એક એક શુભ ભાવમાં અશુભ ભાવમાં ફસાઈને પડ્યો રે. શરમ લાગે કે નહીં? મોટો રાજા હોય અને ગમે તેવામાં પડ્યો હોય એને શું કહીએ? અહીંયા કે છે, તારા આવા આત્માના ગાણા તો સાંભળ એકવાર, કે એની જેને ઉપમા આપતા પણ શબ્દો ઓછા પડે છે. આવો તું આત્મા કેવો છે એને અહીંયા આત્માની વાત આપણને કરે છે. અને એ આત્માની પ્રાપ્તિની આરાધનામાં જે મુનિરાજ આગળ વધી ગયા છે, મોક્ષ હવે જેને નજીક આવ્યો છે, એમને એ સ્વરૂપ આચરણ ચારિત્ર સુધોપયોગ કેવું હોય તેનું વર્ણન ચાલે છે. એનો આપણે અન્વયાર્થ લઈએ. તે સ્વરૂપ આચરણ ચારિત્ર વખતે મુનિઓના આત્મ અનુભવમાં પ્રમાણ, નય અને નિક્ષેપનો વિકલ્પ પ્રગટ દેખાતો નથી. ચોથા ગુણસ્થાને અનુભવમાં આવો વિકલ્પ તો હોતો નથી. અને એના માટે તો 13મી ગાથામાં આવ્યું ને, એના પછી કળશ આવે છે ને, પ્રમાણની લક્ષ્મી દેખાતી નથી, નયો ક્યાં ચાલ્યા જાય છે અમને ખબર છે, એવું સરસ કળશ છે એમાં. અહીંયા કે છે, આ તો આગળની વાત, ચોથે ગુણસ્થાને પણ પ્રથમ જયારે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે, જયારે સમ્યક દર્શનનો જન્મ થાય છે, ત્યારે શું છે? પ્રમાણ. પ્રમાણ એટલે પ્રમાણ શું છે? પ્રમાણ શું છે? દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે. પ્રમાણ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? એવા શું પ્રયત્ન કરવાનો? પ્રયત્ન કરવા માટે સાહેબ દ્રવ્ય છે, બીજા કોઈને હજી પ્રયત્ન કરો. પ્રમાણ એ જ્ઞાન ગુણની પર્યાય છે. એમાં તો શું છે? જે દ્રવ્ય છે તેનો વિષય છે. દ્રવ્ય ગુણમય આખી વસ્તુ છે, પ્રમાણ જ્ઞાનનો વિષય છે. વસ્તુ કેવી છે? એ વિષય છે. પ્રમાણ તો કોણ છે? જ્ઞાન ભાવશ્રુત જ્ઞાનની જે પરિણતિ છે, અનંત નયો અભેદપણે જેમાં સમાયેલી છે તેનું નામ, તે જ્ઞાનની શ્રુત જ્ઞાનની પર્યાયનું નામ પ્રમાણ કહેવાય. અઘરું લાગે એમાં? પ્રમાણી શું છે? જ્ઞાન ગુણની. પ્રમાણ તો જ્ઞાન ગુણની છે ને, અને પ્રમાણ પૂર્વક નહીં પડે છે એ પણ જ્ઞાન ગુણનું છે ને. શ્રુતજ્ઞાન પૂર્વક નહીં પડે છે ને, એ શ્રુતજ્ઞાન કહો, ભાવશ્રુતજ્ઞાન કહો, પ્રમાણ જ્ઞાન, એનો વિષય શું છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાયનું અભેદપણ. તો અહીંયા તો આપણે પ્રમાણ એની વાત છે. તો અનુભવના કાળે મને દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન થયું, ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું કે નહીં એવો પણ ત્યાં ભેદ હતો નથી. પછી પ્રમાણ પછી શું આવ્યું? નહીં. નહીં કોને કહે છે? નહીં શું છે? દ્રવ્ય ગુણ પર્યાય શ્રુત જ્ઞાનનો અંશ. નહીંનો અંશ જ્ઞાનનો નહીં પણ શ્રુત જ્ઞાનનો. થોડું કદાચ અઘરું કોઈને પડે તો બીજું તો કઈ નથી, પણ નહીં શું છે? કોનો અંશ છે? પ્રમાણ જ્ઞાનનો કહો અથવા શ્રુત જ્ઞાનનો. મિથ્યા દ્રષ્ટિને પણ ન હોય અને બીજા કોણ ન હોય? કેવડી નહીં ન હોય, કેમ ન હોય? નયાતિ ક્રાંત તો ચોથે પણ થઈ શકે, એને વધારે શું છે? શ્રુતનો સરસ વરાવ. કારણ કે નય ક્યારે કરવું પડે છે? પ્રયોજનભૂત મુખ્ય ગૌણ કરવું પડે છે. કેવળ જ્ઞાનમાં તો બધું જ લોકાલોક સંપૂર્ણપણે એક સાથે પ્રગટ થયું છે. આપણે રોટલીના કટકા ક્યારે કરવા પડે? આખી ન ખવાય, આખું ખવાતી હોય તો અડધો કામ લાડવો કરે કોઈ. એમ કેવળ જ્ઞાનની તાકાત શું છે? બધાને એક સમયમાં એક સાથે જાણી શકે છે. જ્યારે નયમાં પ્રમાણ જે છદમસ્ત છે એમાં શું થાય છે? એને નય પૂર્વક એનો પ્રવૃત્તિ ચાલે. તો શ્રુત જ્ઞાનનો એક અંશ છે, તેનું નામ નય કહેવામાં આવે છે. ભાવ શ્રુત જ્ઞાનનો એક અંશ, એટલે એ નય ન હોય મિથ્યા દ્રષ્ટિને, નય ન હોય કેવળીને. તો એ નય પણ છે, આ શુદ્ધ નય પ્રગટ થઈ મને દ્રવાર્થિક નય પ્રગટ થયો એવો પણ ભેદ ત્યાં હોતો નથી. અને નિક્ષેપ, નિક્ષેપ એટલે શું? નિક્ષેપ એટલે શું? પછી એનો ભેદ, પછી નિક્ષેપ. ફરીથી વિચાર થોડો કરીએ. નિક્ષેપ એટલે શું? નય, નય નો વિષય તેનું નામ નિક્ષેપ કહેવાય. જ્ઞાન નો વિષય તેનું નામ જ્ઞેય કહીએ. પ્રમાણ નો વિષય તેનું નામ પ્રમેય. અને નય નો વિષય તે નિક્ષેપ. અને નિક્ષેપ કહો કે જ્ઞેય કહો? જ્ઞેય નિક્ષેપ છે, એ જ્ઞેય. અને એ નિક્ષેપ પછી ચાર પ્રકારના નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. તો અનુભવના કાળે આ પ્રમાણ છે, આ નય છે, આ નિક્ષેપ છે એવો વિકલ્પ, એવો ભેદ પણ પ્રગટ દેખાતો નથી. અનુભવના કાળે એવો ભેદ પણ વિલય પામી જાય છે અને સીધો આત્માનો અનુભવ થાય છે. એ જે પ્રમાણ બારમાં, પ્રમાણ એટલે પ્રૂફ તરીકે જે આપણે કહી, વાત જુદી છે. અને અહીંયા પ્રમાણ જ્ઞાન એટલે શ્રુત જ્ઞાન ની પર્યાય એવો અર્થ છે. અહીંયા અહીંયા એ પ્રૂફ તરીકે કેમ નથી, અહીંયા પ્રમાણ એટલે જ્ઞાન ની પર્યાય, શ્રુત જ્ઞાન ની પર્યાય એવો અર્થ છે. તો ત્યાં એવો ભેદ નથી હોતો, પરંતુ એવો વિચાર છે કે, એવો વિચાર છે એટલે કે એવો ત્યાં વિકલ્પ હોતો નથી, પણ પૂર્વ ભૂમિકામાં આવો વિકલ્પો હોય છે. અનુભવના કાળે આવો વિકલ્પ હોતો નથી, પણ આવી પૂર્વ ભૂમિકામાં એવા વિચારો એના ચાલતા હોય છે. કેવા વિચાર ચાલતા હોય છે? હું સદાય અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યમય છું. આ જો અનુભવ પહેલાના વિકલ્પ કેવા હોય, તે વખતે એમનો હું શરીર વાળો છું ને રાગ વાળો ને કર્મ વાળો. અનુભવ પહેલા, અનુભવ થતા તો જાત બદલી જશે પણ વિકલ્પ પણ બદલી જાય છે. વિકલ્પ જે બાય લક્ષી સ્થૂળ હતા એ પણ હવે, અને એટલા માટે તો 38 ગાથામ 73 ગાથામ શું આવે? હું એક શુદ્ધ સદા રૂપ, એમ આવે છે. એમને કેમ નથી આવતો કે હું તો અશુદ્ધ છું પર્યાયમાં, એવો કેમ નથી આવતો? અનુભવ પહેલા એનો વિકલ્પ પણ જુદી જાતનો થઈ જાય, કે આત્મા સંબંધીના વિકલ્પ. તો કે છે હું સદાય હંમેશા અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યમય છું. મારા સ્વરૂપમાં અન્ય રાગ દ્વેષાદિક ભાવ નથી, ક્યારે નથી? જે સમયે આ વિચાર કરે છે ત્યારે વિચારે છે કે મારામાં રાગ દ્વેષ નથી, હું તો અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય છું. હું સાધ્ય, સાધક તથા કર્મ અને તેના ફળોના વિકલ્પ રહિત જ્ઞાન, દર્શન, ચેતના સ્વરૂપ નિર્મળ તેમજ ઐશ્વર્યવાન, અખંડ સુગુણનો ભંડાર અને અશુદ્ધતાથી રહિત. પહેલા આવો વિચાર તો કરે. સ્વરૂપને પામવા પહેલા સ્વરૂપનો વિચાર હોય. સ્વરૂપનો વિચાર પણ જો નથી તો તે સ્વરૂપને પામી શકવાનો નથી. માટે અનુભવ પહેલા અનુભવનો વિષય શું છે તેનો વિચાર હોય છે. તો હું સાધ્ય, સાધક અને કર્મ અને એનું ફળ, હું કેવો છું? આત્મા, સાધવા યોગ્ય છું. હું આત્મા, અંતરાત્મા, સાધક છું. અને કર્મ, આઠ કર્મ અને એનું ફળ, એના બાહ્ય સંયોગ મળે તે, એ બધાના વિકલ્પ રહિત છું. હું સાધક ને સાધ્ય કર્મ ને એનું ફળ એ કોઈ જાતના વિકલ્પ ભેદ ત્યાં હોતા આ કેવી દશા હશે? એ દશા પામવા પેલા એ દશાનું જ્ઞાન તો કરવું પડશે કે નહીં? એમ અહીંયા આત્માને પૂર્ણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એની પહેલાની ભૂમિકાના બધા વર્ણન કરે છે. જ્ઞાન દર્શન ચેતના સ્વરૂપ નિર્મળ તેમજ ઐશ્વર્યવાન, એ વીર્ય દેખાડ્યું. હું જ્ઞાન દર્શન એટલે ચેતના સ્વરૂપ તો છું, નિર્મળ એટલે શુદ્ધ તો છું, પણ કેવો છું? પુરુષાર્થ વાળો, ઐશ્વર્યવાન, અખંડ છું. મારામાં કોઈ પર્યાય ભેદ ગુણ ભેદ એવો નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પણ ખંડ મારામાં નથી. સુગુણોનો હું કેવો છું? ભંડાર. કરંડ, કરંડ એટલે ખબર છે ને, કરંડિયો, કરંડિયો હોય છે ને, એમાં હું કેવો છું? ગુણોનો ભંડાર છું, કરંડિયો છું, ગોદામ છું. કેવું છે? વેરહાઉસ. આત્મા શેનું વેરહાઉસ છે? જ્ઞાનનું. પણ શું થાય એ ક્યારેય દેખાય નહીં. ઓલું વેરહાઉસ તો સીધું દેખાય અહીંથી, ભલે ને અહીંયા બેઠા હોય તો પણ કેટલી વાર લાગે જોતા? કેટલી વાર લાગે? આટલા દૂર ને જોતા વાર નથી લાગતી. અને જે જ્ઞાન થી અભેદ છે એને તું જોઈ નથી શકતો. કેવી આશ્ચર્યની વાત છે! દૂર રહેલા ને એ જોઈ શકે છે અહીંયા બેઠા, અને એ જ જ્ઞાન ની પર્યાય ની પાસે જ્ઞાયક બિરાજમાન છે એને તું જોતો નથી. નજીક માં રહેલા ને જોતો નથી ને દૂર ગોતવા જા છો. તું જ પોતે દૂર લાગે છે એ જ હવે બાજુમાં નથી, તે મય છે. બાજુમાં પણ હજી દૂર લાગશે. જ્ઞાન મય જ છે. એ તો આચાર્ય આશ્ચર્ય કરે છે. પોતે પોતાથી ભરેલો હોવા છતાં કે મને મારી ખબર નથી, મને બધાની ખબર છે. શું છે? ઘટપટ આદિ જાણતું તેથી તેને માન. બધા છે કે નહીં? હા, આખું જગત છે. તું છો કે નહીં એ ખબર નથી. આ કેવી આશ્ચર્ય ની! બધાને ખબર કરનારો હું કોણ છું એની તને ખબર નથી. અહીંયા કે છે, હું સુગુણોનો અનંત અનંત નિર્મળ ગુણોનો ભંડાર છું અને અશુદ્ધતાથી રહિત થવાનો છું. શું લખ્યું છે? શું લખ્યું છે? થવાનો છું કે છું? કેમ અત્યારના તો છે ને અશુદ્ધતા, દ્રવ્યમાં ને પર્યાયમાં એ પણ નથી, મારામાં નથી. પર્યાયમાં છે ને મારામાં એવું પણ ક્યાં છે? મારામાં નથી. પર્યાયમાં જેટલું અસ્તિત્વ હજી રાખવું છે તો હજી ન ચાલે. મારામાં નથી. જ્યાં હો ત્યાં ભલે હો એવું અંદરનું જોર આવે તો આ કામ થાય એવું છે. તો આવું આપણને વાત મળી છે, સમજવાનો અવસર મળ્યો છે. તો આપણે એના માટે ખાસ અવસર મળ્યો છે, સમય નિવૃત્તિ લઈને રૂચિ ને રસ કરીને એનો પ્રયત્ન કરવો જોઈએ. છડા પછી આગળ લેશું. થોડુંક કોઈનું સજેશન કે મસ્તું છે સમજવા માટે? એક તો ખાસ સજેશન છે આમાં કે જીન મંદિરમાં ને અહીંયા સ્વાધ્યાયમાં જે આવતા હોય તેને ખાસ એ લક્ષમાં રાખવું કે ચામડાની વસ્તુ, બૂટ ચંપલ તો બહાર રાખીએ જ, પણ જેને કહે છે પાકીટ, પાકીટ એટલે શું? મનીપુર, એ ચામડાનું પાકીટ ન હોવું જોઈએ. બેલ્ટ જે પહેરતા હોય એ પણ ખાસ ચામડાનો હોવો ન જોઈએ. જનરલી તો ઘડિયાળનો પટ્ટો પણ છે, આ તો ખાસ એને પાકીટ પહેરવાનો જે બેલ્ટ અને ઘડિયાળનો પટ્ટો એ કોઈ ચામડાની વસ્તુ, ચશ્માનું ઘરું, એક ટુકાણમાં કે ચામડાની વસ્તુ પહેરીને અંદર આવવું નહીં. કદાચ હોય તો બહાર કાઢી લેવું અને હાથ ધોઈને પછી અંદર આવને એઝ ફાર એઝ પોસિબલ ટેવ જ એવી પાડી લેવાની કે આજકાલ રેગઝીનના કેવા જે મળે છે એ જ પહેરવા. આવો ચામડાનું પહેરવાનું એ તો આપણે પાપના નિમિત્ત બનીએ છીએ, માટે દરેક મુમુક્ષુએ ખાસ ધ્યાન રાખવાનું. એ સિવાય બીજું છે કે બિઝનેસ ધંધામાં, વેપાર ધંધામાં કે જ્યાં કે બધી જાતની કે જે રીતે કોઈ સુપર માર્કેટ હોય કે બધી હોય છે એમાં બધી જાતની વસ્તુઓ વેચવી પડતી હોય, નોન વેજ મીટ આદિ, કે કોઈ એમ સમજે કે ભાઈ તો પેકે પેક આવે છે, વી આર નોટ ઇવન ટચિંગ ઇટ, તો પણ એનો વેપાર ન હોવો જોઈએ. એનો વેપાર કરીએ છીએ આપણે એમાં અનુમોદના પાપના ભાગીદાર થઈએ છીએ. એટલે ખાસ એ પ્રકારનો ધંધો હોય તો કોઈ કે અમારે શું કરવું, બીજું કરવું, પુનના ઉદયમાં હશે તો બીજું મળી રહેવાનું છે, એવી સર્વિસ પણ હોય કે જેનાથી એને એકબીજાને આપવું પડતું હોય, સેલ્સમેનને ત્યાં હોય છે ને બધા, એવું પણ હોવું ન જોવે. પોતાનું જીવન એ પ્રકાર પુણ્યનો ભરોસો રાખવો, કોઈ કે ન્યા ન મળે સર્વિસ ને બીજે જોબ મળશે કે ન મળશે, પુણ્યનો ભરોસો રાખવો. ઉલટાના પાપ કરશું તો જે પુણ્ય છે એ ખવાઈ જશે, તો ઉલટાનું વધારે દુઃખ ને પ્રતિકૂળતા આવશે. એટલે આ પ્રકારનું કોઈ હોય જેમાં ખાસ પાપનું નિમિત્ત બને એવો વેપાર, એવી નોકરી આદિ ન કરવા જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. બીજું, ઘણાને એમ હોય છે કે જીન મંદિર અમે દરરોજ સવારના નથી આવી શકતા, તો ત્યારે શું કરવું? આપણા ઘરમાં એવી જાતની એક રૂમ હોય કે જ્યાં આપણે શાસ્ત્રો રાખતા હોય, ભગવાનના ગુરદેશીના બધા ફોટા કેવા રાખ્યા, એવી એકાદ રૂમ તો રાખવી જોઈએ. આપણે આપણી અનુકૂળતા માટે બધું રાખીએ છીએ, આ તો એક કિચન છે ને, આ એક હોલ રૂમ છે ને, આ અમારો બેડરૂમ ને બધું રહે છે. આત્માની આરાધના માટે જીનવાણીને એને કાંઈ રૂમ રાખ્યો કે ન રાખ્યો, તે સંયોગ માટે, મમતા માટે બધું કરવું છે, આત્મા માટે, સત્શાસ્ત્રો માટે શું થાય, ભાઈ જગ્યા નથી અમારે, મંદિર મૂક્યા આવો. બીજું બધું રાખવા માટે તને પરિગ્રહ પાપના નિમિત્તો રાખવા માટે જગ્યા મળે છે, કપડા રાખવા, ઘરેણા રાખવા માટે, ત્યાં કોઈ મર્યાદા આવે છે? ટીવી રાખવા માટે, ફ્રીજ માટે, સરસ સારી વાત છે. ના, આપણે વિચારવાનું છે, આપણી માઇક્રોવેવ ને જે અત્યારના ઘણા સાધનો બધા કેટલા છે, જગ્યા નહીં હોય તો બાથમાં ટબ મોટું મુકાવશે, પણ ના, ટબ ન મુકાવીને જીનવાણી માટે એવું એક પૂજાનો રૂમ કે જ્યાં જીનવાણી હોય, ગુરદેશીના ફોટા કે એવું જ હોય, એવું એક સ્થાન રાખવું જોઈએ. ત્યાં તૈયાર થઈને જતા પહેલા એને ખાસ થોડું જેટલું 10-15 મિનિટ, વધારે વધારે એટલે ઓછામાં ઓછું એને અડધો કલાક જેવું તો રાખવું જ જોવે. જીવનમાં કંઈક સંસ્કાર નાખવા છે, આગળ વધવું છે.